मंगल मूर्ति महाप्रभो सहजानंद सुख रूप भक्ति धर्म सुत श्री हरि समरु सदायनु परम दयालु छो तमें श्री कृष्ण सर्वाधीश प्रथम दमने व्रणम नाम वारम वार हूँ शेष हे हरिवर मुझ प्रियवर श्री हरि सुख कर श्याम दुख हर हे वर देण मूर्ति आनंद घन घन श्याम आनंद तमारो आप जो बीजु सुख देशो नहीं काय विनती मारी सांभळजो हरि रहवाय तुम्हारी मूर्ति मां सुख सुख ने केवल तमे सुख छो आनंद रस रूप मारा नाथ तमारा आनंद मारा ख्याम ने पियुड़ा भरी ने बात हे हरिवार हे हरिवार मारा प्यारा प्रभु अक्षरधामाधिपति मारा नाथ रया छो आप दया करी सदाय मुझ संगात ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः बोलो स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय वाला भक्तों अपने धनुर्मास की चालू कथा शिक्षापत्री भाषा की अत्यारे रवि सभा में हूँ कहूँ छू एमा सुवासिनी नारीओना धर्म आवे छे रहो सुवासिनी नारी सहु प्रीते रे निज विशेष धर्म नी रीते रे भगवान स्वामीनारायण कहे छे के अमारे आश्रित जे सुवासिनी नारीओ एमने एमना धर्म प्रमाणे रहेवू गड़बड़ कर्या विना जाणी पति ईश्वर समान रे तेनु करवू नहीं अपमान रे जाणी पति ने ईश्वर समान रे तेनु करवू नहीं अपमान रे जमानो बहु आगळ निकळी गयो छे हवे स्त्रीओ पण बिजनेस जगत में झंपलावी चूकी है एटले रड़े से हाथ में पैसा आया एटले धनी नी ऐसी तेसी आवु थई गयो आखो युग फरी गयो परंतु स्त्री कदी पुरुष ना थई शके पुरुष कदी स्त्री ना थई शके સ્ત્રીઓનું સંસારમાં ગૌરવપૂર્ણ સન્માન હોવું જોઈએ એનો આદર હોવો જોઈએ સ્ત્રીઓને કચડનાર ને ગોંધનાર એને રોંધનારા એ બધા તત્વોને લાખ લાખ ધિકાર પરંતુ ભગવાન સ્વામિનારાયણની વાત તો આ લોકોના કેવળ સુખ માટે કે સત્તા માટે કે નામના કમાવા માટેના નહીં આ આદેશો તો આત્માનું યુગો યુગો સુધી દિવ્ય કલ્યાણ, દિવ્ય આનંદ, દિવ્ય સુખ જેમ થાય એમ આ બધી આજ્ઞાઓ છે. માટે કેવળ ભૌતિક બાબતથી આ આજ્ઞાઓને તમે જો આંકો તો જરાક એવું લાગે કે આવું કેવું, ન ગમે બહુ. કે ઈશ્વર તુલ્ય એને એના પતિને માનવો, ઠીક છે, પતિ સારો હોય, ગુણિયલ હોય, રૂપાળો હોય, બરોબર હોય તો કઈ વાંધો નહીં. પણ કે છે, અંધરોગી દરિદ્ર હોય, અતિરે હોય નપુંસક નિજ પતિ રે, આંધળો હોય, રોગી હોય, ગરીબ હોય, નિર્ધન હોય અને છેવટે માણસમાં જ ન હોય તોય એને માનવો કહેશે. આ આજ્ઞા થોડું એવું લાગે કે સ્ત્રીઓની પ્રત્યે અન્યાય કરવામાં આવ્યો છે. આજના માણસો એવું વિચારે છે કે આવી આજ્ઞા એ સ્ત્રીઓ પ્રત્યેનો અન્યાય છે. પ્રભુ કોઈને અન્યાય ન કરે. ભગવાન સૌના ભલા માટે વિચારે છે. શિક્ષાપત્રી એ ભગવાનને પામવા માટે લખાયેલો ગ્રંથ છે. એટલે આ બધી આજ્ઞાઓ આ લોકના કેવળ સુખો જ માટે નહીં, પરંતુ આ આજ્ઞાઓ તમે જો પાળો તો ભગવાન બધા જ સુખો આપવા બંધાયેલા છે. એટલે ચિંતા કરવાની જરૂર નહીં. કોઈ સતી નારી હોય અને જો ભગવાનમાં એને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય અને એ આ આજ્ઞા પાળે તો એનો પતિ આંધળો હોય તો દેખતો થઈ જાય, ભગવાન કરી દે. દરિદ્ર હોય તો સુખી થઈ જાય અને નપુંસક હોય તો એની નપુંસકતા પણ મટી જાય. કારણ કે ભગવાન સ્વામિનારાયણ ખુદ એમ કહે છે કે આ શિક્ષાપત્રી જે પાળશે એને હું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય વાને આપીશ. જો ભગવાનને કામ નામનું સુખ આપવું હોય, સર્વ કામનાઓ એની પૂર્ણ કરવી હોય તો નપુંસકતા નષ્ટ કરવી જ પડે. શિક્ષાપત્રી બાળે એને ભગવાન કે હું ચારેય સુખ આપીશ. જો સાચા દિલથી પાળે તો ખરેખર બધું ભગવાનના હાથમાં છે ને. આપણને માણસ બનાવવા, ઢોર બનાવવા, નપુંસક બનાવવા, સ્ત્રી બનાવવા, કીડી મકોડી બનાવી દેવા કે શું કરવું, એ બધું જ પરમાત્માના હાથમાં છે. આપણે એના હાથથી બનેલા ગારાના રમોકડા છીએ. કંઈ અભિમાન કરવાની જરૂર નથી અને પરમાત્માની આજ્ઞામાં કંઈ ખાખા ખોળા કરીને વધારે પડતી વાઇડાઈની જરૂર નહીં. ઠીક, માપની હારી. અને તેમ છતાંય પેલો આપણો 120મો શ્લોક તો બધે ઊભો જ છે. એવું કઈ હાવ જડપણું નહીં ભગવાનનું, તો વચ વાલા ભક્તો, ભગવાન શ્રી હરિએ નારીઓને અન્યાય નહીં કર્યો. ભગવાન સ્વામિનારાયણના સાધુઓએ નારીઓ પ્રત્યે ઘૃણા અને અપમાનજનક તિરસ્કાર ભર્યું વાતાવરણ સમાજમાં નિર્માણ નહીં કર્યું. એમણે નારી જગતનું જેટલું કલ્યાણ ઈચ્છ્યું છે એટલું ભાગ્ય જ કોઈ તત્વવેત્તા, તત્વચિંતકે ઈચ્છ્યું હશે. પરંતુ સૌના વિચારવામાં દિશાઓ જુદી જુદી છે. આમાં ભગવાન સ્વામિનારાયણે પોતાની સત્તાથી જે વિચાર્યું છે એ જીવ ન વિચારી શકે. જીવ વિચારીને જોઈને કેટલું જોવે. ભગવાન શ્રી હરિ તો અનેક જન્મના એના કર્મ ને એનું જીવન ને એની વાત આ બધું વિચારીને આખો નિર્ણય એમનો હોય. અને માણુષનો તો થોડું ઘણું લાંબુ ટૂંકું વિચારીને કંઈક કહેતા હોય, બકતા હોય, એવું હોય, કંઈ મેળ પડે. ભગવાનની વિચારધારા સાથે ને મનુષ્યની વિચારધારા નહીં મેળ પડે. માટે ભગવાનની આજ્ઞા જો તમે પાળશો તો ભગવાન બધું જ તમારા માટે કરવા તૈયાર છે. બધું જ. એ ખોદ તમારા પતિ થઈને તમને આનંદ દેવા સુધી તૈયાર છે, અને એ ભગવાન તમારા બાળક થઈને તમારું સ્તનપાન કરવા સુધી એ તૈયાર છે. સુખ આપવું અને ન આપવું એ સિર્ફ એના હાથની વાત છે, એમ સમજો ત્યારે એની આજ્ઞા પળાય, નહીતર મન મુજાય કે આમ આજ્ઞા પાળશો તો આપણે કોઈ દી સુખિયા નહીં થઈએ એમ. પણ અલ્યા વિચાર તો કરો, એની તમે આજ્ઞા પાળશો ત્યારે એ નહીં સમજે, એ નહીં સમજે કે આ મારી આજ્ઞા પાળે છે. અરે કડે સડી ગયા હોય તે દી આખો દી ભૂખ્યા મરીએ છીએ, તો એકાદશી વ્રત કરીએ તો એ ન જાણે કે આ ઘરમાં બધું ખાવાનું પડ્યું તો માળો ખાતો નથી હો મારી આજ્ઞા માનીને. માટે આને મારે છે ને સુખી કરવો છે. બોલો, તમને કહું, જો આ સંસારમાં કેટલાક માણસો કર્મના કૂટ્યા કૂટાય છે, કેટલા પ્રકારના દુઃખ ભોગવે છે એનું કોઈ માપ જ નથી. ઘણા માયાના માર્યા મર્યા, ઘણા આ જગતમાં અમુક લોકોના રંજાડ્યા થકા એટલા બધા પરેશાન છે કે ન પૂછો. કોક માથા ભારે રાવણ જેવા ને હિટલર જેવા થાય છે આ દુનિયામાં, એ કંઈક માણસને ગોંદે છે, કંઈક ને કચડી નાખે છે. બોલો, કંઈક સ્ત્રીઓના અપહરણ કરીને એના મહેલમાં મૂકી દે છે, સમજાણું. એને તો કંઈ પડી હોતી નથી. રાવણ 1000 સ્ત્રીઓનું અપહરણ કરીને બેઠો હતો, તે શું એ બધી સ્ત્રીઓની સાથે જીવન વ્યવહાર કરતો હશે? એકાદ વાર એમની સાથે જીવન વ્યવહાર કરીને પછી ક્યાંય નાખી દીધી હોય રોટલા ખાય. ત્યારે આમ માણસ પીડાઈને રેસ, તો ભગવાનની આજ્ઞા કરીને જો કોઈ ભગવાનને માનીને કરે તો ભગવાન એને ગમે એમ કરીને સુખ આપી જાય. બોલો, હૃદયમાંથી આનંદ ઉભરાવી દે. ભગવાનને કાંઈ બહારથી લાવવાની જરૂર નહીં, એ આપણા હૃદયમાં બેઠો. પણ આપણને એ ભરોસો હોવો જોઈએ પૂરેપૂરો કે પ્રભુ કે એમ કરવું છે ને ભગવાનને જ માનવા છે, બીજી વાત નહીં. પણ જે માણસ શ્રદ્ધા પૂરી નથી રાખતો ને, ઢીલો પડી જાય, ઢીલો. એ માણસ હેરાન થાય છે. ભગવાનની આજ્ઞા પાળવામાં જેટલી ભગવાનની નિષ્ઠા કામ લાગશે એટલું બીજું બળ કોઈ કામ નહીં લાગે. અને કદાચ તમે લોકો કંઈક સમજ્યા વિના પણ ભગવાનમાં કેવળ શ્રદ્ધાથી તમે પાળ્યું તોય ભગવાન તમને એ પાળવાથી આવતા કષ્ટો થકી ઉગારવાને બંધાયેલા છે. આવીને શીખવાડી જાય, કહી જાય કે મેં ભલે કીધું, મેં ભલે લખ્યું, પણ હવે તો આમ કર. તમારી આજ્ઞાનું હું તકાવી ગ્રંથમાં પડી મેલને, હું ઓટોમેટિક કહું છું તે માનને. આવા કિસ્સાઓ છે હા ઘણા. હરિભગત અમુક આજ્ઞાને વળગી રહીએ બરાબર, અને જો ખરેખર ભગવાનની આજ્ઞા માનીને વળગી રહ્યો હોય, પક્ષપાતે નહીં હકે, વટમાં નહીં, વેમમાં નહીં, ભગવાનના પ્રેમમાં ભગવાનની આજ્ઞાને વળગી રહ્યો હોય, અને ભગવાનને એવી ખબર પડે કે અત્યારે આ ભગત આમ કરે તો સારું, પણ કેવળ મારી વાત જે લખેલી છે ને એમાં બરાબર મજબૂત છે, તો એ છે ને સપનામાં આવીને કહી જાય, કાં તો પ્રગટ આવીને કહી જાય, કાં કોકને દર્શન દઈને કહી જાય કે એને એમ કહેજો કે આમ નહીં ને આમ કરે. પણ પ્રભુ તમે આમ કરવાનું લખ્યું છે શિક્ષાપત્રીમાં ધર્મામૃતમાં, એનું હું તો એ અમે ભલે લખ્યું, પણ તમને અમે આ કહીએ છીએ એમ કરો, કહી જઈશ. હો આ હકીકત મને મારી જાતનો અનુભવ છે એટલે કહું છું. પણ જો આપણે એને ખાતર જ કરતા હોય તો કહી જાય. અને ઘણા માણસ ઘણું પાળતા હોય, પણ તમારે એ માની લેવાની જરૂર જ નથી કે એ ભગવાનના પ્રેમમાં પાળે છે. એ અહમમાં કદાચ પાળતો હોય, એ વટમાં પાળતો હોય, માનમાં પાળતો હોય, હારા દેખાવા કાં તો એવો લઠ હોય, જડ હોય, કોઈ વાતમાં ન સમજે એવો હોય ને એનો સ્વભાવ જ એવો હોય, એટલે એમ કરતો હોય. લ્યો, સ્વભાવથી પાળતો હોય, કાં તો કોઈ બીજી લાલચથી પાળતો હોય, બોલો, કાં તો પક્ષે કરીને પાળતો હોય, કાં તો મનમાં એમ હોય કે બીજા બધા એટલું પાળે છે તો મહાન ગણાય છે, હું એથી ડબલ પાળીને હવથી હવાયો ગણાવું, ન પાળીએ તો નાના ભગત ગણાય, હવે એમ પાળતો હોય. બોલો, ભગવાન દાંત કાઢે બેઠ બેટા, કોઈ વાત નહીં, પાળ પાળ બેટા, પાળ ઠાકી જા, માંદો પડી જા, ગુજરી જા ત્યાં પાળ, એમ જે તું પાળે છે એમાં હું જ નથી, હું પોતે નથી એમાં. અને આ વાત પ્રભુજી જ જાણે, મારું ને તમારું તો કામ જ નહીં, આપણે તો મોટા ભગત માનીને પગે જ લાગવું, બાકી ઠાકોરજી સંભાળે ખેલ બધો. તુલસી સંસાર મેં ભાદ ભાદ કે લોગ સબસે હિલમિલ ચાલીએ નદી નાવ સંજોગ. આ સત્સંગમાં ભાઈ ભાઈની વેરાયટી છે સંપ્રદાયમાં, અને બધી પ્રકારની વેરાયટી રહેવાની જ. બોલો, એક જણો આખો દી મંદિરમાં માળા ફેરવતો, મને તો એના પ્રત્યે અઠવાડિયા સુધી નકરું હેત થયું, આનું નામ ભગત કહેવાય. પછી એક દી રહોડામાં આવીને બોલ્યો કે સ્વામી તમારી પાસે કોઈ એવો મંત્ર છે? મેં કેવો? કે મારે એવો ઉપલ્યો માલ ભાડે દીધો છે ને બેંક વાળાને, મારા બેટા નીકળતા નથી, કોઈ એવો મંત્ર છે? એ મંત્ર જપું તેને ભૂતના ભડાકા થાય, મને કે ભાગી જાય. એવો મંત્ર કોઈ નથી. મેં કહે તમે જપો છો આખો દી, શું કરો છો? મને કહે બાજુના ગામમાં એક મુસલમાન છે, એને એક મંત્ર આપ્યો છે, જપું છું. મુસલમાનનો આપેલો મંત્ર સ્વામિનારાયણ મંદિરમાં બેઠો બેઠો સ્વામિનારાયણ જપતો હતો, એને જોઈ જોઈને હું તો અઠવાડિયા સુધી એના ઉપર એટલો બધો રાજી રહ્યો, ન પૂછો વાત. એને જયારે આ પોગળ પોકાર્યું હતું મને ખબર પડી કે બધું ઠાકોરજી સમજે ને જાણે, આપણને શી ખબર પડે, સમજ્યા. એક જણો મારી પાસે બહુ રોવા માંડેલો, બહુ કે દુખી છું ને, દાંત ને અન્ને વેર છે સ્વામી, અને ગળગળો થઈ ગયો તે હું ગળગળો થઈ ગયો, મને અહીં આવડે આવી ગયા, મેં ભગવાનના ભગત આવા દુખી. પછી એ તો ગયો, પછી હું મંદિરમાં આંટા મારતો, ખરેખર કહું છું, હા સાચી વાત, આંટો મારતો જાઉં ને ઠાકોરજીને સામું જોતો જાઉં, અને મનમાં મનમાં કહેતો જાઉં કે મહારાજ બોલ્યો બિચારો હાવ દુઃખી, એનું કંઈક કરજો ને, હેંગ એનું કંઈક કરજો ને. એ એમને આંટા મારતો હતો ને, તે ચાર વાગ્યે ચાર પાંચ જણા ભેગા થઈને, એ કે સ્વામી તમારું કામ છે ઘડી કાંઈ હેઠા બેસો. મેં કીધું, હા. મને કે એક મોટી અમારા મુશ્કેલી છે. શું? મને કે આ મંદિર છે ને, મંદિર એમાં જે દુકાનો બધી ભાડે આપી છે ને, એનું એક માણસ વર્ષોથી ભાડું ઉઘરાવીને ખાઈ જાય છે. મેં કીધું એવી રીતે કેમ એ ખાઈ જાય? તો કે હવે એને વડતાલથી વહીવટ હોંપાતો હતો અને હોંપાઈ ગયેલો છે, પછી હવે એ માળો બદલતો નથી અને અમને કોઈને ગાંઠતો નથી, ને ત્યાં કોક માણસો હોય એને પૈસા દઈને પોતે ને પોતે વહીવટ રાખે ને મંદિરમાં દે નહીં, ગમે તે રીતે ઘૂસી ગયો છે, કે દેતો જ નથી કઈ. કે મેં કીધું એનું તો બહુ ભૂંડું થાય. મેં કીધું એને તો અન્ન દાંત ને વેર થાય, મંદિરનું ખાય કોઈ દી સારું ન થાય. મને કે એ ભારે પ્રોબ્લેમ છે. મને કે એને તો તમે કઈક કોણ સમજે? તો મેં કીધું લાવજો ને સમજાવજો. મેં શું એને બોલાવી લેવા, તે ઓલ્યો નીકળ્યો બપોર હતો એ. મને ક્યાં કીધું ભલામણ છો તો એ દુઃખી થાવ ને તમે, આપણને શી ખબર, ભગવાન બધું જાણે. પછી આપણે તો પ્રાર્થના સુધારો કર્યો કે ભગવાન તમને સારું લાગે ને સારું હોય તો આમ કરજો, આ છે કર્યા જેવું, કે ખોટા ઠાકોરજી ને કંદડવા નહીં. ઠાકોરજી આપણી મૂર્ખાઈ ઉપર હશે એવું આમ કરવા કરવું? ઠાકોરજી કે હવે તું મોટો ભારે ભોળવાઈ ગયો ને લેવાઈ ગયો ને, જાણે દયાળુનો દીકરો થઈ ગયો, અમને બધી ખબર પડે છે. હે કે તને દયા આવે તો હું તારા કરતા વધારે કઠોર છું, મને ક્યારે નહીં આવતી હોય, તને આવે છે એટલે તને ખબર નહીં પડતી, ખબર નહીં એટલે મને ખબર છે.
એમ દયા કરવા જેવું નહીં, દંડા દેવા જેવું બે ચાર ડેબામાં. ખરેખર જો ભગવાનને આપણે માનતા હોઈએ ને એના પ્રેમમાં એની આજ્ઞાઓ પાળતા હોઈએ, બીજી ત્રીજી પરિસ્થિતિને પડી મૂકીને, પરિસ્થિતિ વશ તો બધા આ દુનિયામાં છે ને ભૂખ્યા રહે છે, ઉજાગરા કરે છે, ત્રણ વાર નાય છે, સંડા જવાનું થઈ ગયું શું કરે, પરિસ્થિતિ વશાજ તો માણસ બધું જ કરે. એ કઈ આજ્ઞા પાળી કહેવાય? વાત કરો છો તે બોલો. અહીંથી તમે તમારું રાતું ફાતું લઈને જતા હો અને વડતાલ જતી વખતે કઈ વચમાં બગડી ગયું, પછી કઈ વાહન ન મળ્યું, તમે હાલી નાખો 4-5 કિલોમીટર, શું જાત્રા થાય ને, આ દીકરા આમ ન થાય, આ કડ્યો સીડ્યો ને હાલે. બોલો, કૂતરું ઘરમાંથી રોટલો લઈને ભાગી ગયું ને વાહે આખું ઘર દંડિકા લઈને પીડ્યો, તો એલું આઈસનું આવ્યું હતી પાછા વળીને શું કે ખબર છે, આપણા દાદા વાહે પૂન દાન કે. સાંભળો તમે, હવે આવા દાન કર્યા હોય ને, આમ પગે હાલ્યા હોય ને, આમ જાગ્યા હોય ને, એમ ભૂખ્યા રહ્યા હોય ને, મારા બેટા ભગવાનની આજ્ઞામ ગણાવે. બોલો, કરમ નાન કડે સડ્યાના બધા એના પાલનો બધા ભગવાનની આજ્ઞામ ચડાવી દે, અને પોતાને વટ થઈ ગયો હોય હું આમ નહીં પાળું તો પાછો નબળો દેખાઈશ, નાનો ભગત ગણાયશ એના કરતા, એટલે પાછા નિયમ પાળતો હોય, ભગવાન દાંત કાઢે કે તારું કાંઈ ધ્યાન મારી સામે નહીં, મને જોઈને કાંઈ તો શિક્ષાપત્રી નહીં પાળતો, તું બીજા બધાને જોઈને કાંઈક કરી રહ્યો છો, કાંઈ વાંધો નહીં કર, એ બધા તને ફળ દે હે, ન દે તો વળ લેજે બીજું હું. પણ આ બધી ભગવાનની આજ્ઞાઓ હે પ્રભુ પ્રેમમાં જો કોઈ પાળે તો ભગવાન બંધાયેલા છે. મેં કહ્યું એમ, મને ભગવાનને એમ લાગે કે મારું લખેલું ને મારા વિશ્વાસે આ બિચારો પાળી અને માંદો રહેશે ને દુઃખી થાયશ, તો એ આવીને કહી જાય કે તમ તમારે તમે છે ને એકાદશી ન કરતા, તમે આ ન પારશો, જાઓ કે પ્રભુ તમે લખ્યું છે ને, ભલે ને મેં લખ્યું, તારા માટે હું નિયમ બીજો બનાવું છું, એટલે કેમ મારો કોઈ ધણી છે, બધા એને પાળવાનું, આ તારે નહીં પાળવાનું. હવે હું આવી દિવ્ય વાતો છે આ, અને બધા ન સમજે બિચારા. માટે વાલા ભક્તો, ભગવાનની આજ્ઞા પાળવામાં આપણે સારું છે, છૂટછાટો લેવામાં સારું નહીં, એમાં મજા નહીં, એને ખુદને દયા આવે ને છૂટછાટ આપે એ સાચી. આપણે આ છે આ છે એમ છે એમ થાય ડાયા થઈ જાય, મજા નહીં. ભગવાન પોતાની આશ્રિત સ્ત્રીઓને કહે છે કે બીજો પુરુષ રૂપાલો યુવાન રે, સારા ગુણ વાળો ને સુજાણ રે, તેનો પ્રસંગ સહજ સ્વભાવે રે, ન કરે પ્રતિવતા જે કહાવે રે, પર પુરુષને ન દેખાડો રે, પૂર નાભી સાથળ સંતાડો રે. બહુ સમજાય એવું સીધું છે, વ્યાખ્યા કરવાની કોઈ જરૂર નહીં. ભગવાનની જે ભક્ત હોય એને આ લાગુ પડે છે, એને આમ રહેવું જોઈએ તો ભગવાનને તે બહુ વાલી લાગશે, સ્વાભાવિક છે. પ્રભુને એમ તો થાય છે ને કે મારી આજ્ઞા પાળે છે, એટલે ભગવાનની ભક્ત સ્ત્રીઓએ પરમાત્માના વચનોને વિચાર કરીને પાળવા. ઘણી સ્ત્રીઓ હાવ સત્સંદ વર્તે છે, બોલો, એના પતિને તો બિચારાને લેફરેટ લેવડાવે, ઉડબેટ કરાવે ને, નાની એવી ભૂલમાં બિચારાને તડકાવીને તણખલાનો કરી નાખે, સમજાણો, બિચારો ઠાકીને પછી મંદિર આવીને બધી સેવા માંડે કરવા, આપણને એમ થાય કે આની કેટલી ભક્તિ છે, પણ શું કરે, ત્યાં ઠેર્યો નહીં એટલે આવ્યો, કશો વાંધો નહીં, આવ્યો ને બહાર તડકો લાગ્યો એટલે રૂમમાં આવ્યો, પણ રૂમમાં આવ્યો એ ઠરશે તો કરો. એક બે જણા છે ને અમારી હારે આવ્યા હતા, તે બહુ આમ પગે લાગે ને બહુ વાતની વાત, હાજી જી સ્વામીજી. પછી મને એમ થયું કે આ કેમ આટલા બધા હુચર ને હુંવાળા ને હરખા હાલે છે, પછી મેં એના જીવનનો થોડો સ્ટડી કર્યો, તઈ ખબર પડી કે આ તો ઘરેથી ટેવ પડાવેલી છે, આ બધું રિયલ સર એનું ત્યાંથી લીધેલું છે બધું, સીધા કઈ નહીં કહો, હા હા એક માણસ અમારે હતો આકરો, બહુ માની. સત્સંગમાં પહેલા તો માનમાં તો એવો લાગી ગયેલો ને એવા બધા વતનાવત ગોખી નાખેલા ને ભાઈ ભક્તિ તો એની સમરા કાઢી ગયેલી, સમજાણું. અને પછી એને સાધુ થવું હતું પણ અભિમાની બહુ ને તો સાધુ ન થઈ ગયો. પછી પૈણ્યો તે એને ભગવાને એવું બૈરું આપ્યું એથી ડબલ અભિમાની લે લેતો જાગે. એવો ઠાક્યો. ઓછામાં ઓછો મને તો 2-4 વાર મળ્યો. મને કે સ્વામી મારા દુઃખની વાત હું કોઈને કહી શકું? મને કે સમાજમાં મારું કેટલું માન, હું જ્યાં જાઉં લોકો આમ મને આમ ઊભા થઈ જાય. હું એક સારો મને કે ઉદ્યોગપતિ ગણાવું, મારા કેટલાય પોલીસો સાથે સંબંધો, કેટલાય નેતાઓ સાથે સંબંધો, પણ મને કે દુઃખની વાત એ છે ઘરમાં મારી કોડીની કિંમત નહીં બને. ત્યાં હું હાવ ફોચર્યાનો મન કે હું બહાર હીરો ને મન કે ઘરમાં ઝીરો. મેં કીધું ધીરો થા, એ છું બીજું હું એમ તારું કલ્યાણ છે. હું જાતો તું સર બહુ એવી પોતાના પતિ પ્રત્યે અમુક સ્ત્રીઓ કટુ ભાષા વાપરે છે, ભંગાર હાવ ઓલાનું કાળજી ઉબાળી દે. એક જણો મારી પાસે આવ્યો હતો, સાવ બિચારો સીધો ભગત છે, પણ એની પત્ની એને કંઈક એવું વેણ માર્યેલું ને તો 3 દિવસી એવો બળતો હતો હૈયામાં. મને કે 3 દિવસથી મને કે ખાવું નથી ભાવ્યું. મેં શું થયું? મને કે છણકું કરીને એક વડકું કર્યું છે ને તે મને 3 દિવસથી મને કે ભગવાનને સંતોષ સાંભળે છે. અને મને એમ થાય છે કે આના માટે જિંદગી ઘસી મારવાની એમ. મને કે આ કર્કાને કૃષ્ણ અર્પણ થઈને જીવવાનું. મેં કીધું ભલા માણસ સ્ત્રીઓના બોલ્યા હામું ન જોવાય, સાનો માનો આનંદમાં રહીએ, નહીતર ગુજરી જાય. પછી ધીમે ધીમે મૂડમાં લાવ્યો મને. પછી કે વાંધો નહીં, મેં કીધું કોઈ ડાયા માણસ સ્ત્રીઓના અવગુણ જોવે નહીં, આનંદમાં રહે. એ તો એમ જ હોય. મેં કીધું હું નવી નવાઈની વાત છે, મેં કીધું પહેલેથી હેલ્યો આવ્યો છે એમ કરીને 2-3 જૂના દાખલા દઈ દીધા. પછી કોઈ થઈ ગયો, એક જણાનો તો મારી પર કાગળ આવ્યો હતો, એમાં એણે લખ્યું હતું કે હું આપઘાત કરીશ. એટલે હું તો ચોંકી ગયો, ખરેખર ગભરાઈ ગયો. મેં કીધું માણા હારો ને આપઘાત કરે આ તો બહુ ખોટું કહેવાય. એટલે મેં એને કાગળ લખ્યો, ગમે તે પરિસ્થિતિ હોય તમે આપઘાત ન કરશો, બની શકે તો મને વાત જણાવો. હા, એનો લેટર આવ્યો. એ કે વાત તો એવી કઠણાઈની છે કે ન પૂછો વાત. એ કે મારે ઘરના નોકરી છે ને મારે છૂટી ગઈશ, અને એ રળે ને મારે ખાવાનું. મને કે આના કરતાં મરી જવું હું ખોટું. મેં મોજાઓમાં કળિયુગમાં એમ જ હોય, જ્યાંથી ખાવાનું મળે ને ખાવા માંડો. મેં કીધું એ ક્યાં કોકનું છે, તમારું જ છે ને. મને કે પણ હું, મેં કીધું એ કે મારે વાપરવા કંઈક જોઈ ને. પછી એક દી મેં એની પાસે 100 રૂપિયા વાપરવા માંગ્યા. મને કે નહીં મળે રળવું નહીં પૈસા વાપરવા. મને કે એમ જે કીધું ને, મને કે સ્વામી તમે હો તો આપઘાત કરો. મેં કીધું એટલે આ ભલા મને મન કે એ ડાસુ એ શણકું ઈ વેણ મને કે વાત કરો છો તે મને કે પણ. મેં કીધું શાંત થા. મને કે સાલી કઈ નોકરી મળતી નથી બોલો. મેં કીધું હશે હવે ભલા મણા. પછી બહુ વાતો કરીને એમને પણ આનંદમાં લાવી દીધા. મેં ચિંતા કરો એમ જ હોય, જાવા દો. મેં કીધું બીજું શું કરવાનું, આમાં મરી જાઓ આમને બળિત્રા કરી. મેં કીધું એ કશું સમજે નહીં, તમે સમજી જાઓ. હો પથરા થઈ જાઓ પથરા. મેં કીધું હવે પથ્થરના થઈ જાઓ, નહીતર છે ને તમારા ચૂથા બોલી જાહે. પછી બિચારા કડક મન કરીને થઈ ગયા. એમ ઘણા માણસોના બહુ કડક મન હોય. આપણે એમ કે એટલો બધો કડક કેમ છે ને, કોઈ વાતની અસર થતી નથી, પણ એ બિચારો રીઢો થઈ ગયો પ્રેક્ટિસથી. હા, અમને ઘણી વખત એમ થાય કે તમને આટલી આટલી કથા કરી તો તમને કોઈ વાત અડતી નથી, કોઈ અસર થતી નથી, કાંઈ આમ કેમ થતું નથી. પણ જો અસર થાય એવા તમે રહ્યા હો તો જીવો જ નહીં, મરી ગયા હો. પણ ઠીક છે, આ થોડાક ઢીલા રહેજો એમ. સમજાણું, આ વાત તો તમારા કામની છે, અસર થાય તો સારું, તમારી કસર જાહે ખરું થયો. પતિ પ્રત્યે કટુ વચન બોલવું નહીં. પછી ભાષ્યમાં તો આના વિશે બધું બહુ લખ્યું છે, પોતાના પતિને કડવું બોલે અને આવો અવતાર આવે, ને પતિનું અપમાન કરે ને આવો અવતાર આવે, ને આમ કરે એની કૂચરીનો અવતાર આવે, ને એટલે વડવાડે વાંગવળ થાય, ને એવું બધું બહુ છે. એટલે બધું પાળવું એમ ને કે દુઃખ આવે. પર પુરુષ ગમે એવો રૂપાળો હોય, ગુણવાન હોય, સુજાણ હોય, એનો સહજ સ્વભાવે પણ માનસિક સંકલ્પ ન કરતા, મનથી પર પુરુષનો ઘાટ ન થવા દેવો, કુદૃષ્ટિ ન કરવી, એ પતિવ્રતા કહેવાય છે. અને કપડાં એવા પહેરવા કે પોતાની નાભી, છાતી અને સાથળ એને પર પુરુષ ન જોવે. ઓઢા વિના ઉઘાડું ન રહેવું રે, ભાંડ ભવાય નહીં જોવા જાવું રે, નિર્લજ નારી નો સંગ ન કરીએ રે, નીચ નારી ના સંગ થી ડરીએ રે, અજિષ્ટવિણી કામિની ને પૂંછ ચલી રે, તેનો સંગ ન કરવો વળી રે. હવે કે છે, ઓઢ્યા વિના ઉઘાડે શરીરે ન રહેવું, ટૂંકમાં શરીર બને એટલું ઢાંકવું, ભાંડ ભવાય જોવા જવું નહીં. કારણ કે ત્યાં સ્ત્રીઓનું કઈ જોઈએ એવું મર્યાદા વાળું વાતાવરણ હોતું નથી. ત્યાં બધા એવા ભેગા થયા હોય છે અને ઓલા ભવાઈ કરનારા ગમે એવું બધું અશ્લીલ બોલતા હોય છે, માર્મિક, બેઅર્થી, બે અર્થ વાળું. એટલે ત્યાં સત્સંગી બહેનોને બેસવું સારું નહીં ટુકડીમાં. એટલે એવા ભાંડ ભવાઈ ને બખાળા થતા હોય એને જોવા જવું નહીં. પછી અમુક એવા ટીવી, સિનેમા, સિરિયલો, ફિલ્મો એ પણ ન જોવું. પછી નિર્લજ એવી નારીઓનો સંગ ન કરવો, જે હાવ નિર્લજ હોય. હો, એક જણીએ એક જણીને એટલું જ કીધું હતું કે મારે ધણીએ આ તો મને મારી, સમજે. ત્યારે બીજી એને કીધું, તું મોળી, હા હું આવું થોરનું ડીંડલું લઈને ઠપકારું ધણીને. આ નિર્લજ કહેવાય. આવા ઉપદેશ દેનારી હોય ને એનો સંગ ન કરાય. હા, નહીતર એ કઈનું કઈ શીખવાડી દે. લાજ વિનયનું હોય ને, ભગભગ બોલે ને ગમે એમ રખડે ફરે, નફટ કહેવાય આ બીધ્યું, એવાનો સંગ સત્સંગી બેન હોય ન કરવો. પછી સ્ત્રેવિણી, કામિની ને પૂંછલી, આ ત્રણ પ્રકારની સ્ત્રીઓ છે જે નબળા ધંધા કરનારી, વ્યભિચાર વગેરેમાં નિપુણ, વેશ્યાઓ જેવી આમાં ગણાય. અને આનામાં અમુક અમુક વ્યાખ્યાનો છે, બહુ મને તો અત્યારે ભૂલી ગયો છું, ટૂંકમાં વેશ્યાઓ જેવી, એમનો સંગ ન કરવો. ઘણી સ્ત્રીઓ પોતાના ગોત્રમાં ગોત્રમાં વ્યભિચાર કરે, ઘણીઓ બાર કરે, ઘણી અતિ કામી હોય, એ આ ત્રણ માઇલ્યું ગણાય છે, તેનો સંગ ન કરવો. નિજ પતિ જાય પર દેશ રે, વસ્ત્ર ઘરેણા ન ધરવો વેશ રે, પર ઘેર જઈને બેસવું રે, વિનોદ વિલાસે ને હસવું છે. પતિ પરદેશ હોય ત્યારે સ્ત્રીઓ એ બહુ મોજ શોખ કે શણગાર કે બહુ ખખડા, હા હાસ્ય મશ્કરી, ઠેકડી, એટલે એને હસવું જ નહીં એવું નહીં, પણ બહુ ખાખા ઠોળા ને બધું બહુ ન કરવું, એમ સારું નહીં એના માટે. હવે વિધવા નારીઓના ધર્મ આવે છે. સુણો વિશેષ ધર્મ વિધવા રે, પતિ ભાવે કૃષ્ણ ને સેવવા રે,
સુણો વિશેષ ધર્મ વિધવા રે, પતિ ભાવે કૃષ્ણ ને સેવવા રે,
પતિ ભાવે કૃષ્ણ ને સેવવા રે,
પતિ ભાવે કૃષ્ણ ને સેવવા રે,
પિતા પુત્રાથી સગા સંબંધી રે, એની આજ્ઞામાં રહેવું અતિ રે,
પિતા પુત્રાથી સગા સુમતિ રે, એની આજ્ઞામાં રહેવું અતિ રે,
કેદી ન રહેવું પોતાને વશ રે, એમ વર્તવું અહો નિશરે
દીન રહેવું પોતાને વશરે
હરે હરે
વર્તવું અહો નિશરે
કેવળી સંબંધી વિના જે પુરુષ રે તેનો ન કરવો કે દિસ્પર્શ રે
કેવળી સંબંધ વિના જે પુરુષ રે તેનો ન કરવો કે દિસ્પર્શ રે
હોય પોતે અંગે યુવાવતી રે વળી યુવાન પુરુષ સંગતિ રે
હોય પોતે અંગે યુવાવતી રે વળી યુવાન પુરુષ સંગતિ રે
વાલા ભક્તો આ વિધવાઓના વિશેષ ધર્મ છે વિધવા હવે અહીંયા મોટો સવાલ એ થાય છે કે વિધવા ગણવી કોને આમ તો એવું ગણાય રાંડેલી હોય ને વિધવા કહેવાય પરંતુ આપણા સંપ્રદાયમાં સાંખ્યયોગી બહેનોનો એક મોટો સમુદાય છે જેને ત્યાગી બહેનો આપણે કહીએ છીએ જોકે એના ધર્મો નથી શિક્ષાપત્રીમાં નથી સત્સંગી જીવનમાં નથી કાંઈ હલ્લામૃતમાં નથી કોઈ એની વાત વચનામૃતમાં એ એક બહેનોનો સમુદાય છે હવે એને માટે ભગવાને ઉદ્દેશીને કોઈ ધર્મ નિયમ ક્યાંય કયા નહીં એક ભક્ત ચિંતામણીમાં પ્રકરણ છે એમાં થોડી એની વાતો લખી છે નિષ્કળાન સ્વામીએ એને કેમ વર્તું એવું બાકી ક્યાંય જણાતું નથી અને એની કોઈ વ્યવસ્થા પણ સંપ્રદાયમાં જણાતી નથી એ મોટા મંદિરોમાં રહી પણ શકે નહીં એમને ત્યાં કોઈ મંદિર તરફથી રૂમ કે મંદિર તરફથી સીધું કપડાં દવા આવી કોઈ વ્યવસ્થા સંપ્રદાયના મંદિરોમાં નહીં ગઢડામાં રહેતા હોય કે વડતાલમાં રહેતા હોય કે પછી એની મેળે કંઈક કરીને રૂમ મેળવે પણ જેમ સાધુને હકથી એનું આસન ને એની રૂમ મળે એવું એને નહીં આ રીતની સંપ્રદાયિક એક છે સ્થિતિ હવે આ જે ધર્મો છે તે એમને પણ લાગવું પડે પરંતુ એ વિધવા છે એમ કેવી એ વાત ઠીક નહીં કેમ જે મોટીબાન લાડુબા હતા એના તો લગ્ન છે હતા એ તો સાસરે જઈને પોતાના દૈવતથી ભગવાનની કૃપાથી એ નૈષ્ઠિક બ્રહ્મચારી રહીને પોતે પાછા આવ્યા હવે એના પતિ તો હારે જ હતા હાથીઓ પટગીર ઉંડળનો એ મોટી બાના પતિ અને માત્ર ધાંધલ બોટાદના એ લાડુબાના પતિ એના બેયના પતિ સત્સંગમાં મહારાજની હારે સેવામાં ઉત્સવ સમય એમ બધે હતા અને લાડુબાને મોટી બા એમણે એમની સાથેથી સંબંધ તોડી નાખેલો અને પોતે ત્યાગી બહેનો તરીકે ઘરે રહ્યા તો આને વિધવા તો કેમ કહેવા એટલે એક સવાલ છે પરંતુ એના બધાના ધર્મ આ છે જે વિધવાના હોય એ એટલે કોઈ બહેનનો પતિ મરી ગયો હોય એ તો જાણે વિધવા બરોબર છે પણ કોઈ માની લો કે પહેલેથી જ પૈણા જ ના હોય ત્યાગી થઈ ગયા કે ઘરે ત્યાગી જીવન ગાળ્યું તોય પણ એના આ વિધવાના ધર્મ એ જ એના ધર્મ એને વિધવાની ગણતરીમાં જ ગણાય પછી કોઈ બેન સાસરે જઈને 9 ફીટ પીડ્યું એટલે પાછા આવ્યા કે કાઢી મેલ્યા સમજણ તો એને વિધવા ગણવાના કાં તો વેવાય વેવાયને વાંધો પડી ગયો અને દીકરીને પછી વટમાન વટમાં ન મોકલ્યું તો એ ઘરે રહી એ વિધવા ગણવાની એ જો ત્યાગી થાય તો એ ત્યાગી ટોળું બધું વિધવા પણ આપણે એને વિધવા કોઈને કહેતા નથી પણ ધર્મ તો એના બધા આ જ છે ભગવાને એમ કીધું કે જેનો પતિ ન હોય એવી જે સ્ત્રીઓ તેમણે ભગવાનને પોતાના પતિ માનવા અને પરમાત્માને પતિ ભાવે સેવવા જેમ પત્ની પોતાના ધણી પુરુષને સેવે એમ આ બાઈઓએ ભગવાનને વિશે પતિનો ભાવ રાખીને એની વિશે હેત કરવું, પ્રેમ કરવો. આ જો કે આ આજ્ઞા વિધવાઓ જ કરી શકે એવી નહીં, કેમ જે પરમાત્માને ભજવા વાળો ભક્ત, ચાહે આત્મા પુરુષના દેહમાં હોય કે સ્ત્રીના દેહમાં હોય, ભગવાનને વિશે આત્મા કોઈ પણ ભાવે પ્રેમ કરી શકે છે. પુરુષ પણ ભગવાનને વિશે પતિ ભાવે પ્રેમ કરી શકે છે, સ્ત્રી પણ કરી શકે છે, સુવાસિની કરી શકે ને વિધવાએ કરી શકે, બાળક વૃદ્ધ ગમે તે આત્મા ભગવાનને વિશે, ભગવાનને પતિ માનીને કે ભગવાનને પિતા માનીને કે ભગવાનને પોતાની માતા માનીને કે ભગવાનને પોતાનો દીકરો માનીને કે ભગવાનને પોતાનો મિત્ર માનીને, ભગવાનને પોતાના માલિક માનીને, ભગવાનને પોતાનો આત્મા માનીને, ગમે તે ભાવે ભગવાનને કોઈ પણ આત્મા સેવી શકે છે, પૂજી શકે છે. પરંતુ વિધવાઓને એટલા માટે ખાસ આજ્ઞા છે કે એમનો પતિ નહીં હોવાથી એમને પરમેશ્વર જ પતિ માનવા અને ભજવા, એટલે પ્રોટેક્શન, એક અવલંબન, એક હૂંફ, એક પ્રેમ, એક જોડાણ, એમનો વિધવાપો આરામથી નીકળી જાય એવી આ ભાવના છે. બીજી વાત એ કરી કે એમણે છે તે ક્યારેય સ્વતંત્ર ન રહેવું, પોતાને વશ ન રહેવું, બીજાને વશ રહેવું. પોતાને વશ ન રહેવું એટલે પોતાના મનને, પોતાના જ સ્વભાવને વશ, સ્વતંત્ર, એને સ્વતંત્રતા કહેવાય. આપણે કહીએ છીએ ને કે ભાઈ હું સ્વતંત્ર છું, સ્વતંત્ર છું એટલે પોતાને વશ, એમ હું સ્વતંત્ર, પોતાના સ્વભાવને વશ, મનને વશ, અહમને વશ, એ સ્વતંત્ર. અને બાકીના ભગવાનને પરતંત્ર, મોટા સંતને પરતંત્ર, મોટા વડીલ માતા પિતા દીકને પરતંત્ર. એટલે વિધવા નારીએ કોઈ દિવસ સ્વવશ, સ્વતંત્ર નહીં રહેવું. જોકે સધવાએ સ્વતંત્ર રહેવાનું હોતું જ નથી એમના પતિ હોવાને કારણે, પણ આના પતિ નહીં હોવાને કારણે કદાચ એ સ્વતંત્ર હાવ થઈ જાય ને, કોઈનું માને નહીં, મન ફાવે એમ કરે, તો એનું જીવન કલુષિત થઈ જાય, એ દુઃખમાં પડે, એ હકીકત છે. એટલે કહે છે એમણે પોતાના પિતાની આજ્ઞામાં રહેવું કા પુત્રાદી સગાની આજ્ઞામાં રહેવું. વિધવા કાંઈ એને જાત્રાએ બાત્રાએ જવું તો એમની હારે જવું, કેમ જે એમનું ભરણ પોષણ ને આજીવિકા પણ એ જ કરવાના હોય છે. કદાચ એ બેન ત્યાગી થઈ જાય તો પણ એના સંબંધીઓ એ જ એની ખોરાકીને ભરણ પોષણ કરવાનું હોય છે. પછી બીજા સત્સંગીઓ અમને ભક્ત જાણીને આદરથી માને ખાવાનું, રસોઈનું હાડલાનું લુગડા આપે તો વાંધો નથી, બાકી એના સંબંધીઓ જ એની જવાબદારી રાખવાની કાયમ હોય છે. કેમ કે મોટીબાન લાડુબાની આજીવન જવાબદારી દાદા ખાચર જ રાખી હતી, એમ આજ પણ ત્યાગી બહેનો થાય છે, એની જવાબદારી એના સંબંધીઓ જ રાખે છે. એના સંબંધીઓ એના નામે કંઈક પૈસા મૂકી દે, એના વ્યાજમાંથી ખાઈ પીવે કે ગમે તે રીતે કરે, કેમ જે મંદિર એની ખોરાકી પૂરી પાડતું નથી, ગઢડાઈને વળતા લઈને સંતોની પૂરી પાડે છે. તમે ગઢડા કે વડતાલ રસોઈ દો એટલે જેટલા ત્યાગી પુરુષો છે એને જ એ રસોઈ પૂગે છે, કોઈ ત્યાગી બેનને એમાંથી કશું જ મળતું હોતું નથી. આ તમારી જાણ માટે. કદાચ કોઈ એવું સમજે કાંઈ રસોઈ આપી એટલે સાધુઓ બધી ત્યાગી બહેનો બધા જમે, એવું નહીં. એમની તમે જુદી એમને ત્યાં રસોઈ દો તો થાય, આવી વ્યવસ્થા હોવાથી કોઈ પણ બેન ત્યાગી થાય તો એની આજીવન જવાબદારી એના પિતા, એના પુત્રાદિક સગાઓની રહેશે, માટે એમણે એની આજ્ઞામાં રહેવું. એમની સાથે કાંઈ જવું આવવું હોય તો એમની સાથે, એકલા ફરવું નહીં. કેદી ન રહેવું પોતાને વશે એમ વર્તવું અહો નિશ, વળી સંબંધી વિના જે પુરુષ તેનો ન કરવો કેદી સ્પર્શ, એના સંબંધી ન હોય એવા કોઈ પુરુષને એને સ્પર્શ નહીં કરવો. હોય પોતે અંગે યુવા વતી રે, વળી યુવાન પુરુષ સંગતી રે, અવશ્ય કાર્ય વિના તે શું રે, ન બોલવું બીજા નર નેહશું. ઠીક, પર પુરુષ માત્રનો એને સ્પર્શ ન કરવો એક આજ્ઞા કરી દીધી, પણ પછી વિશેષતા કહેશે કે પોતે યુવાન હોય, બીજો પુરુષ યુવાન હોય તો કહેશે એની યારે બોલવું નહીં, સ્પર્શ કરવો નહીં, એટલું જ નહીં બોલવું નહીં, બાકીના સાથે બોલવામાં વાંધો નહીં એવો કહેવાનો ભાવ છે. યુવાને યુવાન ન બોલવું. પછી કહે છે કે ખોળે ધાવતો બાળક નાનો રે, તેને અડ્યાનો દોષ ન માનો રે. ખોળે ધાવતા બાળકોને એ બેન અડે તેનો દોષ નથી. જેવો પશુનો સ્પર્શ પ્રમાણો રે તેવો નાના બાળકનો જાણો. પુરુષ માત્રના સ્પર્શનો નિષેધ કરીને હવે અપવાદો કેસ કે પુરુષ માત્રના સ્પર્શની ના પાડી, પણ એમાં એક ચડિયાતી વાત કે સરખી વરીના તમે યુવાન હો ને સામે યુવાન હોય તો બોલવું નહીં, ત્યાં બે નિયમ. પછી નાનો બાળક હોય એને અડો કે એને બોલો એનો બાદ નથી, જેમ પશુને તમે અડી જાવ એમ. હવે કે છે, અવશ્ય કાર્યમાં વૃદ્ધ નર સાથરે નથી દોષ બોલે અડે હાથરે. હવે જો બોલવાની અને અડી જવાની બે છૂટ આપી, પણ વૃદ્ધ સાથે. અને અવશ્ય કામ પડે તો જ બોલે, પત્તું હોય તો અડવું નહીં. અને અવશ્ય કામ ન હોય તો એ કરવું નહીં. નિકટ સંબંધી વિના નર પાસરે, ન કરવો વિદ્યાનો અભ્યાસ રે. પોતાનો નિકટ સંબંધી હોય એવાની પાસે તમારે કઈ ભણવું હોય ભણવું, સમજાણું, બીજાની પાસે વિદ્યા ભણવી નહીં. અર્થાત તમે જેની પાસે કઈ શીખો ભણો તો એ માણસ તમને કાંઈ અવળું ભણાવી દે કે અવળું શીખવાડે કે તમને ભોળવે એવો ના હોવો જોઈએ. વ્રત ઉપવાસ કરી નિજ તન રે, કરવું વારંવાર દમન રે. વિધવા નારીઓએ વ્રત ઉપવાસ કરીને પોતાનું શરીર દમન કર્યા કરવું પડશે.
ધન જો તન નિર્વાહથી હોય અધિક પોતાની પાસ, શક્તિ પ્રમાણે વાવરો ધર્મમાં કરી હુલાસ.
હે વિધવાઓ, તમારી પાસે તમારી આજીવિકા ચાલે આરામથી એના કરતા વધારે દ્રવ્ય હોય તો તમારે વાપરવું, પણ એટલું જ હોય તો દાન કરવાની તમારી ઈચ્છા રાખવી નહીં. તમારે વાપરવું નહીં, કંઈ પુણ્યદાન કરવાની જરૂર નહીં. તમે તમારું જીવન હાંકો તોય બસ થઈ ગયું.
યે વચન માની વિધવા વળી આહાર કરવો એક વાર,
એને દિવસમાં એક વાર જમવું.
સદાય શુભ ભૂમિએ કરી મન માહી વિચાર.
પછી હાજે માંદે બીજું ત્રીજું આ તે બીજું, પેલા 120 માંથી હું હારું નીકળું.
મૈથુન યુક્ત શશ મૃગાદી જોવા નહીં પ્રાણી જન,
મૈથુના સક્ત પ્રાણીઓ જોવાની.
સંન્યાસીની વૈરાગીની સુવાસિની તેનો વેશન ધરવો તન.
સંન્યાસીની જેવો, વૈરાગીની જેવો, સુવાસિની જેવો આ વિધવાઓએ વેશ નહીં કરવાનો.
જેવો ન હોય નિજ કુળમાં વળી દેશમાં પણ વેશ,
પોતાની કુળમાં ન હોય દેશમાં ન હોય આવા બધા ટંટા ફંટા એવા બધા કપડા એવા નહીં પહેરવાના. એને
તેવો ન ધરવો વેશ વિધવા, માની મારો ઉપદેશ, માની મારો ઉપદેશ. વળી ગર્ભ ઘાતકી પાતકી નારી રે, તેનો સ્પર્શ ન કરવો વિચારી રે.
ગર્ભની પાડનારી જે સ્ત્રીઓ છે એનો સંગ આ વિધવા બહેનો એ નહીં રાખવાનો, કારણ કે એને ઈ એવી લાઈને લઈ જાય ને પાપ કરાવે.
નર રસ શૃંગારની વાણી રે, ન કેવી ન સુણવી શિયાણી રે.
ગર્ભની પાડનારી સ્ત્રીનો સ્પર્શ ન કરો એને ડૂહું નહીં. વળી નરની પુરુષ માત્રની શૃંગારિક વાર્તા એને સુણવી નહીં, કહેવી નહીં, એવું પુસ્તક વાંચવું નહીં, એવું કાંઈ એને જોવું નહીં.
હોય વિધવા યુવાન તન રે, હોય નર નિજ સંબંધી જોબન રે, આપત્તિ વિના એકાંત સ્થળ રે, ન રહેવું વિધવાએ કોઈ પળ રે.
ભલન પોતાનો સંબંધી હોય પણ યુવાને યુવાન જો બે હોય તો આપત્તિ પડ્યા વિના એકાંતમાં ન રહેવું. આ તો જોકે બધાને આગીને હશે, પણ આને વિશેષ કીધું.
આપત કાળમાં દોષ ન જાણો રે, એમ વિધવા સહુ પ્રમાણો રે. હોળી ખેલ ખૂબી નહીં કરો, અંગે આભૂષણ નહીં ધરો, એને રંગોત્સવમાં ન પડવું, પછી ખેલ ન રમવા, હોળી ખેલ કે બીજા, ખૂબી એટલે અમુક એવા પ્રકારના આનંદ એને નહીં કરવાના. ઝીણા જરિયાની જે વસન રે, વિધવાએ ન પહેરવા તન રે. ઝીણા જરિયાની એવા લુગડા એને પહેરવા નહીં. આટલું વિધવાઓને ભગવાન કહે છે એના કલ્યાણ માટે. હવે સધવા વિધવાનું ભેળું આવે છે.
સધવા વિધવા સુણી લેવું રે, વસ્ત્ર પહેરાવી ના નાવું રે.
સધવા વિધવા સુણી લેવું રે, વસ્ત્ર પહેરાવી ના નાવું રે.
ન સંતાડો નિજ રજ કોઈ રે, ધરે ગર્ભ શંકા જન જોઈ રે.
સંતાડો નિજ રજ કોઈ રે, ધરે ગર્ભ શંકા જન જોઈ રે.
સધવા વિધવા રજ સ્વળા રે,
સધવા વિધવા રજ સ્વળા રે.
સુણો રીત સર રે અબળા રે, વસ્ત્ર નો પરશ રે. રહો ઓણ અડે ત્રણ દિવસ રે,
મનુષ્ય ને વસ્ત્ર નો સ્પર્શ રે. રહો ઓણ અડે ત્રણ દિવસ રે.
અને ચોથે દિવસ નાઈ શુદ્ધ થઈ રે, વર્તો સહુ સવની રીત માય રે.
ચોથે દિવસ નાઈ શુદ્ધ થઈ રે, વર્તો સહુ સવની રીત માય રે.
વાલા ભક્તો, સધવા વિધવા નારીઓના તમામ નારીઓના ભેગા આવ્યા કે ભાઈ એમણે વસ્ત્ર વિના ઉઘાડે શરીરે નાવું નહીં. આ ફેરે જ હું અમેરિકા ગયો હતો ને ત્યારે આવી ચર્ચા મારી સાથે એક બે યુવકોએ કરેલી કે સ્વામીજી આ પહેલાં તો શું છે કે આમ ગમે ત્યાં નાતા હોય એટલે એમની મર્યાદા સચવાય નહીં, એટલા માટે લખ્યું હોય. પણ હવે તો બંધ બારણાના પેક બાથરૂમ હોય તો એમાં શું વાંધો એમ. પછી મેં એને કહ્યું, ઠીક છે એક વાત બરાબર છે, પરંતુ વસ્ત્ર વિના નાવું એમાં અમુક બાબતો થોડીક સારી નથી. એટલા માટે કે ઘણી વખત માણસને પોતાના પોતાના શરીરના અંગો, જોકે બહેનોને જ નહીં, આ પુરુષો હોય કે બહેનો હોય, એમને નગ્ન નાવામાં પોતાના પોતાના અંગો ઘણી વખત પોતાને ચિત્ત ક્ષોભક થતા હોય છે, વિકાર ઉત્પન્ન કરતા હોય છે, કામિક અને ખરાબ ઘાટના કારણ બનતા હોય છે. એક આ વાત છે, એટલા માટે ઉઘાડા શરીરે નહીં નવું. બીજી એક વાત શાસ્ત્રોમાં લખી છે કે જળદેવનું અપમાન થાય એમ, પણ શાસ્ત્રએ લખી છે એટલે માન્ય છે કે ચાલો એવું રાખીએ. અને ત્રીજી વાત કે ભાઈ એવી રીતે નાતા હોય અને કોઈની નજર પડે તો એ માણસનું બગડે, એ જૂની વાત ગણો. પણ તેમ છતાંય આ બે કારણો, એમાં સૌથી અગત્યનું વન નંબરનું કારણ જણાય છે. બાકી તો માનો કે બંધ બારણું હોય તો કોઈ જોવાનું છે નહીં, એટલે સવાલ નથી. અને પાણી જળ દેવ છે એટલે એનું અપમાન ન થાય એવી શાસ્ત્રની વાત છે એટલે માની લઈએ આપણે. તો ભગવાનના ભક્તોએ આગીને પડાય તો સારું છે. હવે કહે છે કે સધવા હોય કે નારી વિધવા, એમણે પોતાનું રજોદર્શન ગુપ્ત નહીં રાખવું, કેમ જે લોકો ગર્ભશંકા ધરે, એટલા માટે એને જાહેર કરી દેવું. ન કરો મનુષ્યને વસ્ત્રનો સ્પર્શ રે, રહો અણ અડે ત્રણ દિવસ રે. જ્યારે રજસલા હો ત્યારે ત્રણ દિવસ તમારે કોઈ મનુષ્યને અડવું નહીં, કોઈ વસ્ત્રને અડવું નહીં, ખાવા પીવાના રહોડામાં તમારે અનાજ વગેરેને અડવું નહીં. ત્રણ દિવસ રજા, આરામ કરવાની મજા, સમજણ. ઘણા લોકો એવું કહે છે ભાઈ આવી શી જરૂર છે, આ તો પહેલાના વખતમાં સ્ત્રીઓને બહુ 360 દિવસ કામ રહેતું હતું, એટલે કોઈ બુદ્ધિશાળીએ લખી નાખ્યું કે આમના માન્યા છે આને, એટલે આ 3 દિવસની કંઈક રજા ગોઠવી દઈ એટલે શાંતિથી. એવું નહીં, એવું કોઈ નહીં કર્યું. કેમ જે રજોસલા સ્ત્રીને આરામ મળે છે એવું માનવાનું કોઈ કારણ નથી, કારણ કે બીજા 1000 કામ હોય છે. પરંતુ આજના વૈજ્ઞાનિક વિચારો મુજબ પણ આ વાત ઘણી વિચારણીય છે. આના ઉપર તો એક કોકે સરસ પુસ્તક લખ્યું છે અને સમજવા જેવું છે. અહીંયા આપણે એનો વિસ્તાર નહીં કરતા, પરંતુ રજસ્વલા ધર્મ પાળવો જોઈએ, અને એ પાળવો વૈજ્ઞાનિક કારણોસર જોઈએ, જડપણે નહીં. કારણ કે રજસ્વલા સ્ત્રીનો પડછાયો પડે ને તો સર્પ આંધળો થઈ જાય, એટલે એમાં કંઈક છે, ઘડીક ભાળે નહીં, હકીકત છે. રજસ્વલા સ્ત્રી અથાણા બથાણા નડે તો એ બગડી જાય, આ બધી હકીકતો છે. એટલે એના શરીરમાં એ 3 દિવસ કંઈક એવા બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, એવા વાયરસ ઉત્પન્ન થાય છે કે જેની અસર મનુષ્યને, ખોરાકને, પ્રાણીઓને થાય છે. એટલા માટે એમણે 3 દિવસ એ બધી વસ્તુથી અલિપ્ત રહેવું, એમ વૈજ્ઞાનિક કારણો છે. અને માનીએ તો સારું, નડતર રૂપ છે. એટલે 3 દિવસ ઘણા માણસોને એકલા બહુ તકલીફ પડતી હોય છે એટલે નથી પાળતા હોતા, પણ ખીચડી બીચડી બનાવીને ખાઈ લેવું, ઘણાના ધણી નહીં પાળવા દેતા, ઘણાના સગા કુટુંબીઓ ન પાળવા દે, અને પાળવું હોય તો ઘણા એ કહે તો આ પોતે ન પાળે, આવું બધું હોય. પણ પાળજો જે હરિભગત હોય તે, ભગવાન રાજી થાય. એટલા માટે હવે કહે છે, નારી નર આશ્રિત અમારા રે, કયા વિશેષ ધર્મ તમારા રે, કહું આચાર્ય ને તેની પત્ની રે, એમ જાણજો રીત આપની રે. ભગવાન કહે છે, હે અમારે આશ્રિત બહેનો, હે પુરુષો, તમારા ધર્મ મેં તમને કહ્યા, હે આચાર્યો, હે આચાર્યની પત્નીઓ, આ તમારા જ ધર્મો છે, કેમ જે તમે પણ ગૃહસ્થ છો. માટે આ જેટલા બધા નિયમ કયા એ બધા એ ગૃહસ્થના ધર્મો તમારે આચાર્ય અને આચાર્યની પત્નીએ પણ પાળવાના છે, એમ ભગવાનને એમને કહી દીધું. અને હવે બ્રહ્મચારીઓના અને સાધુના બેના ધર્મ બાકી રહ્યા છે, એ હું કાલે તમને સવારે કહી દઈશ, અને લગભગ કાલે શિક્ષાપત્રી પૂરી થઈ જશે, એટલે કાલે પૂર્ણાહુતિ આપણે કરી નાખશું. અત્યારે હવે સમય થઈ ગયો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.